સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 203, પ્રસારણ તારીખ 20 જાન્યુઆરી 2011. અને ઠંડી વધતા ફરી ખુશખુશાલ એવા અમારા તમામ ખેડૂત ભાઈ બહેનોને નમસ્કાર.
નમસ્કાર. એ ઉમા બેન, સાચું કહું ને તો મને તો ફરક જ કહી ગઈ તું કે ખલાસ, આ ઝાક હવે જીરું ને નહીં જીવવા દે.
મહેશભાઈ, તમારી એ બીક સાચી પણ છે. ઝાકળ વધારે પડે અને દિવસે થોડા ઘણા વાદળ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધે ને તો એકલા જીરુમાં જ નહીં, એરંડા, રાયડો અને આંબા સુદ્ધામાં ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે.
હા, જો કે હવે કાર્બેન્ડેઝિમ, હેક્ઝાકોનાઝોલ કે પછી પરંપરાગત વપરાતો 300 મેશ ગંધક જેવી ફૂગનાશક દવાઓ ઉપલબ્ધ છે, એટલે ભૂકીછારાને આવતો રોકી શકાય છે.
અને આવ્યો હોય તો આગળ વધતો તો અટકાવી જ શકાય છે. તમારી વાતમાં આપણો જરાય વિરોધ નથી ઉમા બેન, પણ બીક તો લાગે કે નહીં. ના ના, તમે માનશો, મેં ઢોરને ખવડાવવા થોડીક મકાઈ ને ગજરા જ ખડ હોત વાયવું છે, એટલે જેવા વાદળા વૈધા ને કે મન તો થયું હો કે માયરા હવે તો આ ગાભ મારાની ઈયળું આવશે જ આવશે.
હા, તમારી વાત ખરી છે, મકાઈ અને ઘાસ ચારામાં ગાભ મારાની ઈયળ આવી શકે છે, પણ એનો ઈલાજ છે.
હા, એન્ડોસલ્ફાન કે મોનોક્રોટોફસ જેવી હળવી જંતુનાશક દવાઓ છોડની ટોચની ભૂંગળીમાં ઉતરે એ રીતે 10 દિવસના અંતરે 2 છંટકાવ કરી દઈએ તો એ પણ કાબુમાં આવી જાય છે.
હા, સાચી વાત. પણ એ શંભુ ભાઈ,
બોલો.
મારા ભાઈ, આ હંધી એ જાત જાતની દવાઈ છે ને એ તો હવે નીકળી, નકર મારા બાપુ તો હિંમત કે છે કે છોડ પોતે જ જો નરવો હોય ને તો જીવાત ઇને કાંઈ કરી જ નથી શકતી, અને એમાં જો ખેતીવાડીના શેઢે ઝાડવા હોય તો પંખીડા જ જીવાતને વીણી વીણીને ખાઈ જાય.
એમની વાત ખરી છે મહેશભાઈ. હવે તો સંખ્યાબંધ ખેડૂતો એવું માનતા થયા છે, અને એમાં પણ DSC અને સજ્જતા સંઘ તથા એની સાથી સંસ્થાઓએ જ્યારથી સજીવ ખેતીનું અભિયાન સતેજ બનાવ્યું છે ત્યારથી તો ઠેર ઠેર ખેડૂત મિત્રોમાં આ જાગૃતિ આવી છે.
હા, આપણે પેલા નર્મદા બંધ થી 10 કિલોમીટર દૂર વસતા ગોરા ગામના મિત્રોની જેમ બધા સજીવ ખેતી જ કરે છે. બોલો,
હું કીધું
બધા સજીવ ખેતી કરે છે? મહેશભાઈ,
આખું ગામ સજીવ ખેતી કરે છે.
હા, ગામ એટલે નાનકડી વસાહત છે, અને એમાં મજાની વાત તો એ છે કે ગાંધી બાપુ અને વિનોબા ભાવેના રંગે રંગાઈને આ તમામ પરિવારોએ 5 એકર જમીન એવી રાખી છે જેની માલિકી કોઈની વ્યક્તિગત નહીં પણ સૌની સહિયારી છે.
આ મળું આ નવું છે. જમીનનો માલિક કોણ? તો કે કોઈ નહીં.
એ તો ઠીક છે મહેશભાઈ, પણ અન્ય તમામ સજીવો એટલે કે પશુ પક્ષી, બેક્ટેરિયા અને જમીન સુદ્ધાને પરિવારના જ સભ્ય ગણવામાં આવે છે. હા, અને પરિવારના એ સભ્યમાંથી કોઈને કોઈ દુઃખ ના પહોંચે એ રીતે જ ખેતી થાય છે.
જમીનમાં ટ્રેક્ટર જેવા યંત્રનો પણ ઉપયોગ નહીં કરવાનો, અને એ પણ પાછા એક બેન જ્યોત્સના બેન આ બધું સંભાળે છે. બોલો,
તો તો એમ કહો ને કે જ્યોત્સના બેને ચાતર્યો છે.
મહેશભાઈ, શરૂઆતમાં તો એમના સાથી ખેડૂત મિત્રો પણ એમ જ માનતા કે ટ્રેક્ટર અને રાસાયણિક ખાતરો કે દવાઓ વગર ખેતી થઈ જ શકે નહીં. હા, સાંભળો જ્યોત્સના બેન નો અનુભવ સાંભળો.
મળીને મિત્રોએ નક્કી કર્યું કે માલિકી હક વગર ની આપણે જગ્યા લઈએ અને સજીવ ખેતી કરીએ અને ત્યાં રહીએ. પછી તો એ વ્યાપક થતું ગયું, એટલે બધા શિબિરો ને એ બધું થતા થતા ઘણું બધું પ્રચાર ને પ્રસાર ને એના કારણે લોકોની આવજા પણ વધી ગઈ, અને વિચાર ને લઈને ત્યાં રહે છે 10 વર્ષથી. જમીન કુલ 5 એકર છે, એક ગોળ બંગલો બનાવ્યો છે, એમાં 7 રૂમો બનાવ્યા છે, 1 રસોડું, એટલે રસોડું બધાનું કોમન છે, અને મેં અલગથી બનાવ્યું કારણ કે મારે થોડીક સાધનાની દ્રષ્ટિએ ની દ્રષ્ટિએ રહેવું હતું, એટલા માટે થોડું અલગથી મકાન બનાવ્યું એજ કેમ્પસમાં, એટલે એ જમીન પર જ. ત્યાં સ્થાયી રહેવામાં અમે જ હતા, બાકી મોટા ભાગના આવન જવન ચાલે, કોઈ 15 દિવસ કોઈ મહિનો આવે જાય રે એ રીતે. ખેતીની સાથે ગાય તો જોઈએ, ખાતર મળી રહે એનાથી, એટલા માટે અમે ગાય પણ એક લીધેલી. એમાંથી તો ગાયો ઘણી બધી થઈ ગઈ, 10 વર્ષમાં 12 ગાયો થઈ ગઈ, બળદો પણ થયા. ખેતી એ ત્યાંના સ્થાનિક બે ભાઈઓ છે, અશ્વિનભાઈ અને ચંપકભાઈ, અને બે બહેનો, અને અમે સાથે રહીને કરીએ. બધા લોકો રાસાયણિક ખેતી કરવાના માહિતી, પણ અમે નક્કી કરેલું કે સજીવ ખેતી કરવી છે. એટલે શરૂ શરૂમાં મારે એમની સાથે ઘણું બધું ચાલ્યું, એકાદ બે વર્ષ સુધી અમને સમજાવતા, કારણ કે હશે કે તમે કોઈ મેં પણ કોઈ ખેતી કરેલી નહીં, એટલે તમે કોઈ ખેતી કરેલી નથી એટલે તમને આવડે નહીં તમે આમ. પછી ધીરે ધીરે એમને રસ પડી ગયો, અને હવે તો એ સારી રીતે કરી રહ્યા છે અમારી સાથે.
પણ આ ખેતીમાં પોષક તત્વો તો ઉમેરવા જ પડે કે નહીં? નાના મને કોક કયો તો ખરા, ના ના એના વગર પાક ઉગે કેમ કરીને?
એમ તો 4 પ્રકારના સજીવ ખાતર તૈયાર કરીને નંખાય છે. સાંભળો, એ ખાતરો વિશે પણ એમણે કહ્યું છે.
અમે છે ને 4 પ્રકારના ખાતર બનાવીએ છીએ. એક તો ગોબર ગાયો છે એટલે ગોબર ગેસ પ્લાન્ટ રાખીએ છીએ, કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ, અને અળસિયાનું ખાતર ને ઝટપટ ખાતર. એવું હોય છે કે જે શાકભાજીના ને એ બધા ફૂલ હોય છે એના માટે અમે ઝટપટ ખાતરનો ઉપયોગ કરીએ છીએ, કઠોળ ને બધામાં પેલું અળસિયાના ખાતરનો ઉપયોગ કરીએ છીએ. ગોબર ગેસ પ્લાન્ટનું છે તેલીબિયા અને પછી બીજામાં, અને કમ્પોસ્ટ ને એ બંનેનો ઉપયોગ કરીએ છીએ અમે ગાયો માટે, અને ચારામાં મકાઈ બાજરી આ બધું જે મોટા પાક લઈએ છીએ એમાં એનો ઉપયોગ કરીએ છીએ.
અને જીવાત કે રોગ આવે તો શું કરવાનું?
તો એનો ઉપાય પણ કુદરતી રીતે જ કરવાનો. હા, પણ રસાયણોનો તો જમીનમાં ઉપયોગ નહીં જ કરવાનો. સાંભળો જ્યોત્સનાબેને શું કહ્યું છે આ વિશે.
ખાસ તો સૂર્યપ્રકાશ એમને મળ્યો રે, ખેડ કરતા રહીએ એટલે ગોળ કરતા રહીએ અમુક સમયે કેટલાક મોટા વૃક્ષો છે ને અમુક વર્ષમાં અમુક સમય પાણી નહીં આપવાનું, એટલે એ રીતે પણ એનું એટલે વૈજ્ઞાનિક ઢબે પણ અમે એમાં ધ્યાન રાખીને કામ કરતા હોઈએ છીએ. ગોબર અને સાથે ગૌમૂત્ર, અને પછી એક નફટિયા કરીને વેલ આવે છે, એના પાન, લીમડાના પાન, અને એનો બધાની દવાઓ બનાવીને અમુક વખતે સ્પ્રે કરતા હોઈએ છીએ. અને જ્યારે ફળ આવવાના હોય અથવા ફૂલ બેસતા હોય ત્યારે અમે નાળિયેરનું થોડું પાણી એની અંદર, એટલે એ રસાયણ તૈયાર કરીને પણ એ છાશ ને બધું ભેગું કરીને 8 દિવસ રહેવા દઈએ છીએ, એ પણ સ્પ્રે કરીએ છીએ. એના કારણે બીજી માખીઓ કે બીજી જીવાત ઓછી થાય છે અને તંદુરસ્ત રહે છે અમારા છોડ પણ. છોડ તંદુરસ્ત હોય છે ને ત્યારે રોગ સામે પ્રતિકારક શક્તિ પણ એનામાં આવી જતી હોય છે, એટલે જીવાત ઓછી હેરાન કરે છે.
આ નફટિયા વેલ થી જ નફટ જીવાત ને રોગ ને મારી હટાવવાના, પણ કેમિકલ તો નહીં જ વાપરવાના.
અને એમાં મદદરૂપ બને પક્ષીઓ. સાંભળો એમણે પક્ષીઓ વિશે શું કહ્યું છે.
બીજું એક બહુ મોટું કારણ હોય તો પક્ષીઓ પણ અમારે ત્યાં ખૂબ છે, એટલે પક્ષીઓ બાકી બધે રસાયણ ખાતર અને રસાયણ દવા વપરાય છે એટલે ત્યાંના પક્ષીઓ પણ અમારે ત્યાં આવે છે, એટલે ઈયળો જીવાત આ બધું ખાઈ જાય છે, એટલે રોગમાં તો અમને બહુ વાંધો નથી આવતો.
આ ભાઈ તમારી હંધી એ વાત સાચી, પણ અમારે બીજા ખેડૂઓને કાંઈ આ જોશનાબેન ની જેમ નકરું ખાવા પૂરતું થોડું ઉગાડવાનું છે, ઉપજ તો હારી જોઈએ કે નહીં ભાઈ? હે
મહેશભાઈ, સજીવ ખેતીમાં 3-1 વર્ષ પછી જમીન સુધરી જાય છે એટલે સારી ઉપજ મળવાની જ છે. હા, પણ થોડીક રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. સાંભળો જ્યોત્સનાબેન નો અનુભવ કેવો છે આ વિશે.
અમારે સ્મિતાબેન ને લોકો કરી રહ્યા છે ખેતી, અમારા વીરજીભાઈ ને લોકો કરે છે, તો એ સારું. પણ એની સાથે એક ઉદ્યોગ હોવો જોઈએ, જેવું કે આમળા છે તો આમળા માંથી એ લોકો કરી રહ્યા છે, ટમેટા વાવ્યા તો ટમેટા ખૂબ થયા તો એમાંથી સોસ બનાવવાનું કામ કર્યું. જો ગળો થાય છે ખેતરમાં વાડે વાડે વાવી દીધી છે તો ગળો પાવડર બનાવવાનું કામ થાય છે, સતાવરી છે તો એનો પાવડર બનાવવાનું કામ થાય છે, અરીઠા છે અરીઠાનો પાવડર બનાવે, એટલે એની સાથે જોડાયેલા કેટલાક જે જરૂરિયાતની વસ્તુઓ છે તે બનાવીએ તો એમાંથી વધારે સારું. જેમ કે ભીંડી વાવી તો ભીંડી પાવડર બનાવ્યો તો એમાંથી શરબત બનાવવાનું થઈ શકે છે, એને અંબાસ્ટી કહે છે ને, અને અંબાસ્ટીમાંથી સારું એટલે જે એમાંથી ખરેખર ખેતી અને એની સાથે થોડા ઉદ્યોગ છોડાય ખેતીને અનુસંધાને તો સારું એવું મળી જતું પણ હોય છે. એટલું ખરું કે નાની ખેતી હોય તો એની સાથે થોડો ઉદ્યોગ જોડાવો જોઈએ, ગ્રામોદ્યોગ દ્રષ્ટિએ તો આવક મળી રહેતી હોય છે.
વાહ 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 જોશના બેન, વાહ, કેવું પડે, ધન્ય છે બાપડા તમને ને તમારા આખા ગોરા પરિવારને. પણ હવે તમે જ કયો કે અમારે ખેડૂતોએ શું કરવું જોઈએ,
એ આપણે એમના સંદેશામાં સાંભળી લઈએ. ચાલો.
એમને બીએડ કરેલું અને સ્કૂલમાં 12-20 વર્ષ કામ કર્યું, પછી નિવૃત્તિ લીધી ને પછી આ કામમાં જોડાય. ખરેખર જીવને કે આપણે પરિવારની દ્રષ્ટિએ જોતા હોય તો સજીવો પણ આપણા પરિવારના સભ્યો છે, અને એ સજીવોને અને બધાને જીવતા રાખવા હોય અને જમીનને પણ જીવતી રાખવી હોય તો રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા વાપરવાની જરૂર નથી, એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને એનાથી જમીન પણ આપણને સાથ દેતી હોય, સાથ આપતી હોય એવું પણ દેખાય છે અમને. અને જીવન માટે જો ખેતીના ઉત્પાદન એ જીવન માટે, તો જીવન તો જ સારું સચવાય રહે કે જે આ બધું રાસાયણિક અને પેલું ન કરે. એટલે એક સરસ મજાની કવિતા છે અને અમે એ ગીતને તો આ વિસ્તારમાં વહેતું મૂકી દીધું છે કે મારી જમીનને મારે ઝેર નથી આપવું, મારી જમીનને મારે ઝેર નથી આપવું, મારે વારસામાં મળીથી લીલી વાડી, મારે વારસામાં દેવી લીલી વાડી. અને એની અમે જમીન એવી બનાવવા માંગીએ છીએ કે આપણા હાથથી ખેડી શકાય. તો એ કેવી રીતે થાય? તો એ ખાતરોનો જુદો જુદો ઉપયોગ કરીએ છીએ એના કારણે થાય છે. દાભોલકર પદ્ધતિનો, અળસિયાનું ખાતર, પછી ગેસ પ્લાન્ટના ગોબર ગેસ સાથેની સ્લરી સાથેનું ખાતર, બધા ખાતરોથી જમીનો પણ ઘણી બધી સુધરી છે. 10 વર્ષમાં અમે જોઈએ છીએ પથરાળ જમીન હતી જયારે અમે શરૂ કર્યું ત્યારે, આજે એ જમીનને આપણે જોઈએ તો ખુશ થઈ જઈએ એવી સરસ જમીન બની છે. રસાયણ ખાતર વાપરીએ તો પાણી વધતું વાપરવું પડે અને પેલું જમીન બગડતી જાય છે, ક્ષાર વાળી થતી જાય છે, એમાં સુધારો થાય છે એ દેખાઈ આવે છે. અમારી પાસે ગાય છે એટલે ગાય, અને અમે ટ્રેક્ટરને તો અમારા ખેતરમાં લાવ્યા જ નથી. અમે નક્કી જ કર્યું હતું ટ્રેક્ટર નહીં, એટલે અમારા પેલા મિત્રો કહેતા હતા ટ્રેક્ટર હોય તો જલ્દી થઈ જાય ને આ સારું કરવા માટે જરૂરી છે, પણ અમે નક્કી કર્યું હતું કે નહીં. એટલે ગામના બળદોનો ઉપયોગ કરીએ અને એનાથી અમે ખેતર ખેડવાનું કામ કરીએ. થોડું ઋષિ ખેતી જેવું પણ રાખ્યું છે, થોડો વિભાગ જેમાં શાકભાજીને અમે જાતે જ ખોદીએ ખાધીએ ને પાળા કરીએ ને એવું કરીને એમાંથી બનાવીએ. આ વિચાર છે ગામડે ગામડે ઘરે ઘરે પહોંચે, ખેડૂતો સુધી પહોંચે એવું અમને ઈચ્છીએ છીએ.
અભિનંદન બેન, બાપા ઢગલો ઢગલો અભિનંદન. તમારી આશા એક દી ચોક્કસ ફળશે, ગામે ગામ તમારો સંદેશો પૂગશે ને હંધાય ખેડૂ ભાઈઓ બુનો એનો અમલે કરશે.
હા મહેશભાઈ, બિલકુલ સાચી વાત. એક સાથે નહીં તો ધીરે ધીરે પણ આપણે સજીવ ખેતી તરફ વળવું જ પડશે. જેમ કે જોસના બેન, ભલે એમના આંબા ચીકુમાં કોઈ રાસાયણિક દવા ન છાંટે પણ આપણા આંબામાં મધ્યાનો ઉપદ્રવ થાય તો 100 લિટર પાણીમાં મોનોક્રોટોફોસ 36 EC, 100 મિલીલીટર અથવા કાર્બારિલ 50% પાવડર 400 ગ્રામ મેળવીને છંટકાવ કરી જ દેવાનો.
પણ શંભુભાઈ, બાકીની વાતો હવે આપણે આવતા ગુરુવારે નાના પ્રશ્નોના જવાબ રૂપે જ કરીશું.
સારું, અને સાથે પેલું જમીન ચકાસણી પ્રયોગશાળા અંગેનું ગીત પણ સાંભળીશું ને.
હા
બાપા, તો પછી પૂછી લ્યો આજનો ઇનામી સવાલ અને જાહેર કરી નાખો ઇનામ જીતનારા બે ભાઈઓ બહેનો ના નામ.
હા મહેશભાઈ, આજની કડીના ઇનામ જીતનારા મિત્રો ના નામ પણ આવતા ગુરુવારે જ જાહેર કરીશું. હા, સવાલ પરેશભાઈએ મોકલી આપ્યો છે એટલે એ વાંચી લો. લો
લાવો લાવો લાવો, હું વાંચી દઉં. હા તો ભાઈઓ ને બેનો, આજની 203મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે આંબાના મધ્યાને કાબુમાં લેવા કઈ કઈ દવા છાંટવી જોઈએ.
સવાલ બરાબર સાંભળ્યો ને મહેશભાઈ, કીધો તે મિત્રો, ફરી બોલું છું, સાંભળી લો. આંબાના મધ્યાને કાબુમાં લેવા કઈ કઈ દવા છાંટવી જોઈએ?
જોડી દો 02-27-17-235-995 અને નોંધાવા માંડો તમારો જવાબ.
અને એના કરતા DSC ના અવાજ ઓટલાનો 0-79-30-14-20-00
એટલે કે 2000
આ નંબર જોડીને આપણા અવાજમાં રેકોર્ડ કરાવી દેવાનો સવાલ. ભેળી કોઈ મૂંઝવણ હોય તો એ પૂછી લેવાની, અને નકર ટપાલ લખી નાખવાનો કયો વાંધો છે?
બરાબર છે, સરનામું તો સહેલું જ છે. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ફોન કે ટપાલ દ્વારા તમે નવી માહિતી મેળવતા રહેજો અને તેનો ખેતીમાં ઉપયોગ કરતા રહેજો, તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ ચર્ચા સભાનો હેતુ ભરાવશે.
બરાબર છે,
એટલે ભાઈઓ બહેનો, પાકનું ધ્યાન રાખતા રાખતા તમારી તબિયતનું ધ્યાન રાખજો અને દર ગુરુવારે મળતા રહેજો એટલી ભલામણ હારે કહી દઈએ અમે ત્રણેય જણા.
નમસ્તે, આવજો.